પ્રગટાવો જોઈએ. અંધારું ઉભું રહેશે ખરું, કોઈક અવળ અવેલી હોય ને, ઘણા વર્ષો પછી ખોલી હોય ને, એની અંદર દીવો કરીને 25 વર્ષે દીવો થાય, પેલું અંધારું એમ કે હું 25 વર્ષ ત્યાં રહું છું, નહીં નીકળું, કહી શકે ખરું? દીવો થયો કે તરત જ ગમે એટલું 100 વર્ષ જૂનું અંધારું હોય તો એને ભાગી જવું પડે. એમ મહારાજની જે દેવી અખંડ જ્યોત છે એના પ્રતીક વડે, અને મહારાજ સ્વયં તો વેદ વેદવચસા વેદ વાક્યથી શિષ્યના હૃદયની અંદર જ્ઞાનનો દીવો પ્રગટાવે છે. વેદવચસા કહ્યું, અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ અહમ બ્રહ્માસ્મિ તત્વમસી, આ ચાર વાક્યો નો અભ્યાસ કરાવડાવીને આ એને ચારેય વેદનું આ સાર કયો છે, ચાર મહાવાક્યો છે વેદના, અને એ વેદ વાક્યથી દીપ પ્રકાશ કરતા. તો એવી વિભૂતિ જય મહારાજ સ્વયં તમ નવમી પ્રતિપાલકમ, એવા મહારાજના ચરણોમાં અમે શરણે ગયા છીએ અને અમે એમને પુષ્પ વડે અંજલિ આપીને વંદન કરી રહ્યા છે. કેટલો સરસ ભાવ છે. અજ્ઞાનનો અંધકાર કાઢવા માટે જ્ઞાનનો જ પ્રકાશ જોઈએ. ઘરના અંધારાને કાઢવું હોય તો લાકડીથી માર્યાથી નહીં જાય, એની અંદર દીવો પ્રગટાવીએ એટલે આપોઆપ જતું રહે. એમ અંતઃકરણમાં પણ ગુરુ મહારાજ બ્રહ્મ વાક્યનો એક દીવો પ્રગટાવી આપે એટલે આ પ્રગટાવી આપે. હવે એના અજવાળે તું તારા સ્વરૂપને ઓળખ, તારા આત્માને જો. આપણા ઘરની અંદર નાનું સરખું મંદિર હોય, સવારમાં ઉઠીને નહીં ધોઈને જઈએ, ઘંટડી વગાડી દીવો કરીએ, એટલે દીવાના અજવાળે સેવામાં મૂકેલા બધા સ્વરૂપના દર્શન થાય છે કે નથી થતા? પણ દીવો કરવો પડે ને, દીવો ન કરીએ તો. અને એટલા માટે તો આપણે ત્યાં દિવસમાં 2 વાર પ્રાતઃકાળ અને સંધ્યાકાળે દીવો કરવો જ કરવો જ પડે, ના જ ચાલે, કરવો જ જોઈએ. એનું તાત્પર્ય શું કે જ્યારે જ્યારે અંધારું થયું હોય, અંધારું થવાનું હોય, ત્યારે ત્યારે દીવો પ્રગટાવીને ભગવાનના દર્શન કરવા. એમ અંતઃકરણની અંદર પણ જ્યારે અજ્ઞાનનું અંધારું થાય, પાપનું અંધારું થાય, ત્યારે ત્યારે જ્ઞાનનો દીવો પ્રગટાવીને અંદર બેઠેલા પરમાત્મા આત્માના દર્શન કરી લેવા. પાપાંધકારાર્ક પરંપરાભ્યામ, પાપના અંધકારને દૂર કરવા માટે તો આપ સૂર્ય સમાન છો મહારાજ. આપના ચરણોની જ કૃપા મળી જાય, આપણા આપના ચરણોમાં જ જો જગ્યા મળી જાય બેસવાની, તો પણ એ ચરણો, એ ચરણ પાદુકા પાપાંધકારાર્ક ની જે પરંપરા છે, પાપના અંધકારની જે પરંપરા છે, એનો નાશ કરવા માટે આપ સૂર્ય સમાન છો. આપના ચરણો, આપની ચરણની પાદુકાઓ. નમો નમઃ શ્રી ગુરુ પાદુકાભ્યામ. તે સદગુરુ સોહમ મંત્ર આપીને આપણને આપણા સ્વરૂપ સુધી પહોંચાડે અને સ્વરૂપની અંદર બેસાડીને અનેક બોધથી કે તું કોણ છું, શિષ્યાન સંબોધયંતમ નરક ભયહરમ. જ્યારે પણ પોતાનું સ્વરૂપ સમજાઈ જાય એટલે ભય દૂર થઈ જાય. માણસ કોઈ અપરિચિતને જોવે ને એટલે એકવાર તો થોડીક એના પ્રત્યે શંકા જાય, થોડી વીક પણ લાગે કે આ માણસ કોણ હશે, કેવો હશે, શું હશે. પણ એનો પરિચય કરી દેવામાં આવે અને ઓળખાણ થઈ જાય એટલે પછી બીક નહીં લાગે. એમ પોતાના સ્વસ્વરૂપની પણ જો ઓળખાણ કરી દેવડામાં આવે તો પછી આપોઆપ આ કશાની બીક નહીં લાગે. ગાઢ અંધકારની અંદર એકલા જશો ને તો પણ તમને બીક બીક તમારી નજીક આવશે જ નહીં, દૂર ઉભેલી હશે. તત્વમસ્યાદિ વાક્યૈહી શિષ્યાન સંબોધયંતમ. મહારાજ પોતાના શિષ્યોને પોતાનું સ્વરૂપ બતાવીને કહે છે કે તમે મહારાજના જ સ્વરૂપ છો, મહારાજ તમારામાં છે અને તમારી બધી વૃત્તિ મહારાજમાં છે, એટલે તમે મહારાજથી સહેજ પણ આઘાઈ નથી અને સહેજે અલગા પણ નથી. એકથી અલગા ન જાણીએ સોહંગ શબ્દ તે સાર, કહે સંત રામ ભજન કરો તો સહેજે ઉતરો પાર. એકથી અલગા ન જાણીએ સોહંગ શબ્દ તે સાર, બીજો છે જ નહીં. જે મારામાં બેઠો છે એ સર્વત્ર છે. બીક કોની રાખવી? બીક કોની લાગે? કોની બીક લાગવાની? નિજ પ્રભુમય દેખહી જગત, કહી સન કરો વિરોધ. જ્યાં આત્મામાં લગ્નિ લાગી જાય, જ્યાં ભગવદ ચરણમાં લગ્નિ લાગી જાય ને, પછી રાગદ્વેષ આપોઆપ છૂટી જાય. અને રાગદ્વેષ છૂટી ગયા એટલે કોઈના પ્રત્યે વેર ઝેર ન રહે ને કોઈની બીક પણ ન લાગે. એ કોઈનાથી બીવે નહીં અને એનાથી કોઈ પણ બીવે નહીં. 12મા અધ્યાયમાં ભગવત ભક્તના લક્ષણની અંદર ભગવાને બહુ સ્પષ્ટ કરી દીધું, એને કોઈની બીક ના લાગે અને કોઈને એની બીક ના લાગે, માત્ર પોતાના જ સ્વરૂપમાં. એ જ્યારે પોતાની જાતમાં ના દીધી તો જ એને ડર લાગે, બીક લાગે. પોતાનાથી જ બીક લાગવા માંડે, પછીથી બીજાનાથી પણ બીક લાગે. ભગવદ ઉપાસનામાં નિર્ભયતા જોઈએ અને જેટલી આત્માની અંદર નિષ્ઠા હશે એટલી જ નિર્ભયતા આવતી જશે. કારણ મહારાજે પહેલું જ સંબોધન કરી દીધું કે તે જ તમે અને તે જ તમારું સ્વરૂપ છે, એના જ તમે માલિક છો અને એ એના તમે છો અને તમારો માલિક એ છે. સોહમ શબ્દમાં સદગુરુએ બતાવ્યું તે જ તમે અને તે જ તમારા ધન. કયા ભગવાનને શોધવા જશો બહાર? કૃષ્ણ પણ અંદર જ મળશે, શિવ પણ અંદર મળશે, શક્તિ પણ અંદર મળશે, પણ એ તમારામાં છો છે અને તમારી બધી જ વૃત્તિઓ એનામાં છે. આમ તદરૂપતા સમરૂપતા આવી જાય ને તો ભગવાનના દર્શન થવામાં વાર નહીં લાગે. મનમાં આવીને બેસી જવું જોઈએ એકવાર, સત્સંગમાં આવીને બેસી જવું જુઓ જોઈએ. એક વાર આવીને બેસી જવું પડે, પછી સાંભળતા સાંભળતા એક દિવસ એક સમય એવો આવશે કે ઓળખાઈ જશે, સમજાઈ જશે. પણ આવીને બેસાતું જ ના હોય ને, બેસી જ ના શકીએ ને, અવાય જ નહીં, તો ક્યાંથી સંભળાવવાતું, ક્યાંથી ઓળખાવાનું હતું, ક્યાંથી અનુભવવાનું? વ્યવહારે પણ એ જ રીતે પરિસ્થિતિ સર્જાતી હોય છે. જેનો પરિચય કરીએ, જેની સમીપમાં રહીએ, એ જ ઓળખી શકાય અને એ જ આપણે સારી રીતે એને અનુભવી શકીએ. પણ એની અંદર તમે જો એનાથી અળગા રહો ને, એના પ્રત્યે તમને રુચિ ના હોય તો એ જ તમને નહીં ઓળખવા દે ને, તમને સમજાશે નહીં. બહુ સીધી સરળ વાત છે. રસોડાની અંદર બેસીને વારંવાર રસોઈ બનાવતા રહીએ બનાવતા રહીએ, પછી ગમે ત્યાં બેસાડી દે ને ગમે તે જગ્યાએ હોય તો વાંધો આવે કશું? પણ કોઈ દિવસ રસોડામાં બેઠા જ ના હોય અને એમને ચલો બેસી જવું જોઈએ, બીક લાગે રસોડાની કે શું થશે, કેમનું થશે? પણ તમે જેનો માવરો કરી દીધો, ચલો તમે બધા ખસી જાઓ હું કરી દઉં છું, કો કેટલો અનુભવ! તારે એ નિર્ભયતાથી કહી શકે, એમ નિર્ભયતાથી આત્મા સુધી પહોંચવા માટે પણ એનો નિત્ય નિયમ, સતત એની અંદર તમારો અભ્યાસ હશે ને તો એ નિર્ભયતા આપોઆપ આવી જશે. અને એ તો એટલે તો કહ્યું લક્ષ્મણદાસજી મહારાજને, નિર્ભય થઈને ઠરી ઠેકાણે બેઠા આવી નિર્મળ દશા. બાપજી આપની આટલી બધી નિર્મળ દશા, આટલા બધા નિર્ભય, અને જે ઠેકાણું મળી ગયું એ એવું કે ક્યારે બદલવું જ ના પડે. અને ત્યાં ગાડી કોઈ જાતની બીક નહીં. અને ક્યારે મહારાજે આદેશ આપ્યો આ પ્રમાણે કરો કે ભભા ભજન થકી ભય ટળે, ભજન થી જ ભય દૂર થઈ શકે. નિશ્ચય કાળ કરાળ ન ગળે, કાળ પણ એને કઈ ના કરી શકે, મૃત્યુ પણ એનું નામ ના લઈ શકે, કારણ ભજન એની પાસે છે. ભજન ની અંદર નિર્ભયતા હોય, અભયમ. રામ નામ જપતામ કુતો ભયમ, જેને ભગવાનનું ભજન કરે છે એને ભિક્ષા ની કહો. પ્રહલાદને કશાયની ભીખ લાગી, પ્રહલાદ જેવો નાનો બાળક ભગવાનનું નામ આધાર લઈને બેસી ગયો, નામ પકડી લીધું. એના પિતાએ એને અસહ્ય રીતે હેરાન કર્યો, અનેક રીતે હેરાન કર્યો પ્રહલાદને. પણ પ્રહલાદ નિડર થઈને નિર્ભય બનીને ભગવાન નામ